આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. સાણંદના કેન્સ ટેકનોલોજીના પ્લાન્ટના આરંભ સાથે જ ભારત સેમિકન્ડક્ટરના ક્ષેત્રમાં એક મજબૂત અંગ બની ગયું હોવાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું. સાણંદમાં કેન્સ ટેકનોલોજીના પ્લાન્ટનો 14 મહિનામાં જ આરંભ થયો છે. ભારતના સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં મહત્વપૂર્ણ એવા આ એકમના ઉદઘાટન સાથે ગુજરાતના સેમિકન્ડક્ટરના ઉત્પાદન ક્ષેત્રને નવી ગતિ અને દિશા મળશે.
हमारे भारत की अपनी कंपनी केन्स अब ग्लोबल सेमीकंडक्टर सप्लाई चेन का एक मजबूत हिस्सा बन गई है. ये एक बहुत शानदार शुरुआत है, एक गर्व का पल है, हर भारतवासी के लिए गर्व का पल है. आने वाले दिनों में भारत की बहुत सारी कंपनियां ग्लोबल कोलैबोरेशन के माध्यम से दुनिया को એક રિઝિલિયન્ટ સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન દેને જા રહી હે.
પ્રધાનમંત્રીએ સેમિકન્ડક્ટરને લગતા ઉભા કરાયેલા સ્ટોલની મુલાકાત લઈને તેની વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે અહીં પ્રદર્શિત કરવામાં આવેલા સેમિકન્ડક્ટરના પાર્ટસની જાણકારી મેળવી હતી અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે કાર્યરત યુવા ઇજનેરો સાથે પણ વાતચીત કરી હતી. કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે વિકસિત ભારત 2047ના લક્ષ્યને હાંસલ કરવામાં આ નવી પહેલને કારણે વેગ મળશે.
माननीय प्रधानमंत्री जी 2032 तक भारत विश्व के टॉप 6 सेमीकंडक्टर नेशंस में शामिल होगा और 2047 तक आपके विजन के अनुसार भारत विश्व के टॉप 3 नेशंस में आगे बढ़ेगा.
કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ફક્ત 14 મહિનામાં જ આ પ્લાન્ટ કાર્યરત થયો છે તે પણ એક ઉપલબ્ધિ છે. આ કાર્યક્રમ બાદ શ્રી મોદી નવરચિત વાવ થરાદ જિલ્લામાં 19,800 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ તેઓ આસામ જવા રવાના થશે. આ પહેલા શ્રી મોદીએ ગાંધીનગરના કોબામાં શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ખાતે સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે જાહેરસભાને સંબોધતા શ્રી મોદીએ સૌને મહાવીર જયંતિની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે આ સંગ્રહાલયને ભારતના ગૌરવશાળી ભૂતકાળનો વારસો ગણાવ્યો હતો.
जिस तरह के हालात है, जिस तरह विश्व अस्थिरता और अशांति की आग में झुलस रहा है, इस म्यूजियम की विरासत, इसका संदेश केवल भारत ही नहीं बल्कि पूरी मानवता के लिए बहुत अहम है. हमारा प्रयास होना चाहिए दुनिया के देशों से यहाँ आने वाले जिज्ञासु स्टूडेंट्स और रिसर्चर्स की संख्या और बढ़े.
અગાઉ સવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ અમદાવાદ વિમાન મથક પર શ્રી મોદીનું સ્વાગત કર્યું હતું. સુરતના લિંબાયત વિસ્તારમાં બનેલી આગની ઘટનામાં 5 લોકોના મોત થયા છે. અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે એક મકાનમાં સાડી પેકિંગ મટીરીયલમાં આગ લાગી હતી, જેમાં 4 મહિલા અને 1 બાળકનું મોત થયું છે, જ્યારે 5 લોકો દાઝ્યા હતા. આગ લાગવાનું કારણ હજુ સામે નથી આવ્યું. ઉમરેઠ વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી નોટિસ જાહેર કરવામાં આવી છે, જે અંતર્ગત ઉમેદવારીપત્ર 6 એપ્રિલ સુધી જાહેર રજા સિવાય સવારના 11 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી મેળવી શકાશે. ઉમેદવારીપત્રોની ચકાસણી 7 એપ્રિલે કરાશે. 9 એપ્રિલ સુધી ઉમેદવારીપત્ર પરત ખેંચી શકાશે. મતદાન 23 એપ્રિલ ગુરૂવારે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી થશે. જો કે પ્રથમ દિવસે એક પણ ઉમેદવારીપત્ર ભરાયું ન હતું, જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સ્વર્ગસ્થ ગોવિંદભાઈ પરમારના પુત્ર અને હાલ ચીખોદરા ગામના સરપંચ હર્ષદભાઈ પરમારની પસંદગી કરવામાં આવી છે, જ્યારે અન્ય પક્ષોના ઉમેદવારોની પસંદગી બાકી છે. ત્રિકોણીય જંગ જામશે કે કેમ તે હજી સુધી સ્પષ્ટ નથી થયું. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 8 અને 9માં 4 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું આજે ખાતમુહૂર્ત કરાયું, જેમાં 2,25,00,000 રૂપિયાથી વધુના ખર્ચે વોર્ડ નંબર 8માં કલામંદિરથી સિદ્ધનાથનગર અંબાજી મંદિર સુધીના માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 9માં અંદાજે 2 કરોડના ખર્ચે સીસી રોડ, પેવર બ્લોક સહિતના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું હતું. પાટણ જિલ્લાના સિદ્ધપુરથી બહુચરાજી જતા શ્રદ્ધાળુઓના સંઘને આજે અકસ્માત નડ્યો હતો. દેલવાડા ગામ નજીક ટ્રક ચાલકે અડફેટે લેતા 2 યુવકના મોત થયા, જ્યારે 6 શ્રદ્ધાળુઓને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.